આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને દોઢ મહિનામાં 1372 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. રાજ્ય સરકારે મહત્વની પરિયોજના સાથે સંકળાયેલા 142 કિલોમીટરના રસ્તાઓના રીસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કરાયા. રાજ્યમંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર ખાતેથી પોષણ ઉત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. ચણાના ઉભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી. અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં આજે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને 1732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે 2 રાહત પેકેજને મળી રાજ્યના 7,15,000થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને 1732 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. શ્રી પટેલે ઉમેર્યું કે જુલાઈ મહિનામાં ભારે વરસાદને કારણે 20 અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતોને સહાય આપવા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું હતું. 30 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કુલ 187 કરોડ 37 લાખ રૂપિયા અને 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી મળેલી અરજીઓ પૈકી 5,93,000થી વધુ ખેડૂતોને 1,184 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આમ છેલ્લા 5 વર્ષમાં રાજ્યના 38,98,000થી વધુ ખેડૂતોને 6,204 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું પણ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મહત્વની પરિયોજના સાથે સંકળાયેલા 142 કિલોમીટરના કુલ 5 જેટલા રસ્તાઓના રીસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ 22.40 કિલોમીટરના પેથાપુર નારદીપુર ખેરવા માટે 27,75 કરોડ રૂપિયા, 31.85 કિલોમીટરના જામનગર લાલપુલ વેરાવળ માટે 18,02,00,000 રૂપિયા અને 24 કિલોમીટરના નડિયાદ પેટલાદ ખંભાત માટે 23,45,00,000 રૂપિયા, જ્યારે 20.45 કિલોમીટરના ચીખલી ધરમપુર રસ્તા માટે 19,98,00,000 રૂપિયા અને 43.50 કિલોમીટરના ભુજ મુંદ્રા માટે 42,51,00,000 રૂપિયાની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલી મહત્વની પરિયોજના સાથે આ તમામ માર્ગ સંકળાયેલા છે. વિકસિત ભારત નિર્માણમાં સશસ્ત્ર મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા હોવાનું રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતેથી પોષણ ઉત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રીમતી બાબરિયાએ કહ્યું કે આ ઉત્સવ રાજ્યકક્ષા, ઝોન કક્ષા, તમામ જિલ્લા મહાનગરપાલિકા કક્ષા, ઘટક અને સેજા એમ 4 કક્ષાએ યોજાશે.
ઘરે પણ અઠવાડિયામાં આપણે નક્કી કરી, આપણા દેશના વડાપ્રધાને પણ કહ્યું કે હું અઠવાડિયામાં 2 વખત સરગવાના પરોઠા ખાય છે, એમ છે ને પોતે પણ જાતે પણ એક સમયે બનાવતા, હવે એમના માણસને સૂચના આપેલી હોય કે આ રીતે પરોઠા બનાવવા જોઈએ, તો આપણે શું એ ન કરી શકીએ? આપણે સરગવાના પાન કોથમી નાખીને કરીએ છીએ, તો ક્યારેક આપણે સરગવાના પાંદડા નાખીને પણ પરોઠા કરીએ, તો આ બધું ધીરે ધીરે આપણે ખાતા થશું, આપણા બાળકો ખાતા થશે, તો સાચા અર્થમાં બધાને પોષણ મળી રહેશે. તો આ પોષણની ચિંતા માટેનો આજનો આપણો આ કાર્યક્રમ છે.
આ પ્રસંગે શ્રીમતી બાબરિયાના હસ્તે પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન યોજના તથા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આદિમ જનજાતિ ધરાવતા વિસ્તારમાં નિર્માણ હેઠળના 57 આંગણવાડી કેન્દ્રો, નંદઘર તથા 3 ઘટક કચેરીનું ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજન કરાયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજનાની અરજી માટે 1 જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે. હાલમાં ખેડૂતો gifr.agristech.gov.in પોર્ટલ પર જાતે નોંધણી કરાવે છે. આ નોંધણી માટે 1 જાન્યુઆરીથી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનું ફાર્મર આઈડી ફરજિયાત કરાયું છે, એમ ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવાયું છે. ઉપરાંત ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા તો કોમ્પ્યુટર ઓપરેટરની મદદથી પણ અરજી કરી શકે છે. ખેડા જિલ્લામાં આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે આજે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના 3 ઉપકેન્દ્રોના નવા મકાનોનું ઈ લોકાર્પણ કરાયું. 85 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ ઉપકેન્દ્રો રામોલ, હાથજ અને અરેરા ખાતે શરૂ કરાયા. આ સાથે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પશુપાલન શિબિરનું પણ આયોજન કરાયું. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું. આ અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે વધુ માહિતી આપી.
પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી, જેમાં પશુ સારવાર ક્ષેત્રે પશુ દવાખાના, એનિમલ એમ્બ્યુલન્સ જેવી વિવિધ અને પશુ આરોગ્ય મેળાઓ કામગીરી કરવામાં આવી રહી છે. પશુપાલકોને વિના વ્યાજે પશુઓના નિભાવ માટે ધિરાણ મળી રહે યોજના દાખલ કરી છે. પશુપાલકોના પશુઓના વીમા માટે પણ સરકારી યોજના દાખલ કરી છે. આમ સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલન ક્ષેત્રે કામગીરી થઈ રહી છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો. વલસાડ જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ SOGની ટુકડીએ 3.5 કિલો માદક પદાર્થના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે SOGએ ગ્રીન પાર્કમાં આવેલા જિન્નતનગર વિસ્તારમાં એક ઘરના દરોડા પાડ્યા હતા, જેમાં 1.5 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ, માદક પદાર્થનો જથ્થો અને મોબાઇલ મળીને કુલ 2,16,000 નો માલસામાન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેની વધુ પૂછપરછ કરાતા આ કેસમાં સંડોવાયેલા અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરીને SOGએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ચણાના ઉભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ લીલી ઈયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ 5 દિવસે હેક્ટર દીઠ 20 કેરોમેન ટ્રેપ છોડથી 1 ફૂટ ઊંચાઈએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર 21 દિવસે બદલવાની સલાહ અપાઈ છે. ઉપરાંત ખેતરમાં વીઘા દીઠ 1 પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઇટની વ્યવસ્થા થઈ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઈપણ જંતુનાશક દવા 1 કે 2 ટીપા નાખવા અનુરોધ કરાયો છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા સ્થળ વિસ્તારમાં રક્તપિત્તના કેસને શોધવા 21 ડિસેમ્બર સુધી અભિયાન હાથ ધરાશે. લેપ્રસી અધિકારી તેમજ આયુષ્ય આરોગ્ય અધિકારી આરોગ્ય ટુકડી દ્વારા ઘરે ઘરે જઈને રક્તપિત્તના દર્દીઓને શોધી તેમની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લાના લેપ્રસી અધિકારી ડોક્ટર રવિ શેઠે વધુ માહિતી આ મુજબ આપી.
એક લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન અત્યારે રાજ્યમાં 21 જિલ્લાઓમાં ચાલુ કરવામાં આવેલું છે. આજે મહીસાગરમાં 126 ગામમાં 3,38,657 માણસોની તપાસણીનો આ કાર્યક્રમ ધરવામાં આવેલ છે. અત્યારે હાલ મહીસાગરમાં 347 ટીમો કામ કરી રહી છે કે જેના 694 સભ્યો અત્યારે આ દૈનિક હાઉસ ટુ હાઉસ મુલાકાત લઈ અને તેઓના તમામ લોકોની તપાસણી કરી રહ્યા છે, જે રાજ્ય સરકાર તથા રાષ્ટ્ર સરકારનો પણ નિર્દેશ છે જેને સિદ્ધ અમે કરી રહ્યા છીએ.
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવનો આજે મુક્તિ દિવસ છે. દીવમાં શહીદ સ્મારક ખાતે આજે દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે સાંભળીએ દીવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલનો એક અહેવાલ.
ભારત દેશે વર્ષ 1947માં આઝાદી મેળવી હતી, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને ગોવા રાજ્ય વર્ષ 1961માં આજના દિવસે પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મેળવી હતી. દર વર્ષે આજના દિવસને દીવ દમણ આઝાદી દિવસ તરીકે ઉજવે છે. દમણ તથા દીવમાં આજે પણ પોર્ટુગીઝ યાદગારીઓ જોવા મળે છે તથા પોર્ટુગીઝના ઐતિહાસિક દેવળો લોકોને આકર્ષિત કરે છે. દીવ એ દેવોની નગરી પણ કહેવાય છે. દીવ ખાતે આવેલા અનેક મંદિરોનો ઉલ્લેખ દંતકથાઓમાં જોવા મળે છે. દીવ એ પોર્ટુગીઝ શાસનની સાથે ઐતિહાસિક પણ ધરોહર ધરાવે છે.
રાજ્યના પ્રવાસે આવેલા કેરળના મહિલા પત્રકાર પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીની મુલાકાત લીધી. બ્રિગેડ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર BIFS ખાતે તેમણે ગિફ્ટ નિફ્ટી અંગેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું. આ કાર્યક્રમમાં પ્રેસ માહિતી કાર્યાલય PIBના નિયામક આરોહી પટેલ, ઇન્દ્રવદનસિંહ ઝાલા સહિત PIBના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને 1.5 મહિનામાં 1,372 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. રાજ્ય સરકારે મહત્વની પરિયોજના સાથે સંકળાયેલા 142 કિલોમીટરના રસ્તાઓના રીસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કરાયા. રાજ્યમંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર ખાતેથી પોષણ ઉત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. ચણાના ઉભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં આજે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.